આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી સાહિત્ય વિવેચનના એક ખૂબ જ એમ કહી શકાય કે રસપ્રદ અને કદાચ થોડા ગૂંચવાળા ભર્યા ખૂણામાં ડોક્યું કરવાના છીએ. આપણી પાસે છે વિજયરાય વૈદ્યનો 1935માં પ્રગટ થયેલ સાહિત્ય દર્શન પુસ્તકનો એક મહત્વનો લેખ, કલા વિવેચનની એક ગૂંચ.
બિલકુલ. અને વિજયરાય વૈદ્ય એટલે એમના સમયના અત્યંત પ્રભાવશાળી અને હા મૌલિક વિચારક હતા. આ લેખમાં એમ સમજો કે તેઓ કલા પછી કલાકારનું મન અને પેલી નીતિમત્તા આ બધા વચ્ચેના જે સંબંધો છે ને એને ઉકેલવાનો પ્રયાસ કરે છે અને કેટલાક સ્થાપિત ખ્યાલોને પડકારે પણ છે.
હા બરાબર. અને આપણો આજનો હેતુ પણ એ જ છે કે વૈદ્યજીના જે મુખ્ય વિચારો છે, એમની દલીલો, એમના તારણો, એ બધું આપણે જરા સરળ રીતે સમજી શકીએ. તેઓ જે મૂળભૂત પ્રશ્નો પૂછે છે, ભાઈ, કલા એટલે શું? કલાકાર શા માટે સર્જન કરે છે? શું કલા અને નીતિને સાવ અલગ પાડી શકાય? આ બધા પર આપણે આજે વાત કરીશું. તો ચાલો આ ગૂંચ ઉકેલવાનો પ્રયાસ શરૂ કરીએ. તો આપણે શરૂઆત કરીએ વૈદ્યજીના એકદમ મૂળભૂત વિચારથી. એ કહે છે કે આપણે સામાન્ય રીતે જેને કલા સમજીએ છીએ, કોઈ મૂર્તિ હોય, કોઈ ચિત્ર કે પછી કવિતા, એ ખરી કલા નથી. ખરી કલા તો ક્યાંક બીજે જ વસે છે. આ વાત આમ પહેલી નજરે થોડી અટપટી લાગે ને?
હા, સાચી વાત છે. અને આ જેમનો એમ કહીએ તો કેન્દ્રીય મુદ્દો છે. વૈદ્યજી માટે ખરી કલા એ કોઈ બાહ્ય વસ્તુ નથી,
ના,
પણ એ તો કલાકારના અંતરમાં, એના જીવમાં વસતી એક સૂક્ષ્મ, સતત ગતિશીલ રહેતી શક્તિ છે. એના માટે તેઓ શબ્દ વાપરે છે કલાશક્તિ, જાણે કલાકારની અંદરનો એક અવિરત વહેતો ઝરો જે એના જન્મથી લઈને છેક મૃત્યુ સુધી એની સાથેને સાથે રહે છે.
ઓ, એટલે એમ કે કલાકાર જે પણ કંઈ સર્જન કરે, ધારો કે પેઇન્ટિંગ બનાવે કે કવિતા લખે, એ તો આ અંદરની જે કલાશક્તિ છે એનો પડઘો માત્ર ગણાય. મૂળ વસ્તુ તો પેલી અંદરની શક્તિ જ છે.
બરાબર, એકદમ બરાબર. વૈદ્યજી પોતે જ લખે છે અને હું એમના જ શબ્દો ટાંકું તો, ખરી કલા એટલે કલાની કૃતિ નહીં, પણ પારણાથી ચિતા લગી સહચારીણી રહેનાર એવી કલ્પકતા જીવમાં વસતી કોઈક વસ્તુ કે શક્તિ છે. આ કલાશક્તિ જ છે જે કલાકારના અનુભવોને ગ્રહણ કરે છે, એની આખી દુનિયાને જોવાની દ્રષ્ટિ ઘડે છે, અને પછી જ્યારે કલાકાર એ શક્તિના આવેગને વ્યક્ત કરવા જાય છે ત્યારે પેલું માધ્યમ રંગ હોય, શબ્દ હોય કે પથ્થર, એ હંમેશા અધૂરા પડે છે. એ પૂરેપૂરું વ્યક્ત નથી કરી શકતા.
એટલે જ કદાચ તેઓ પેલો શૈલીનો ઉલ્લેખ કરે છે એમના ડિફેન્સ ઓફ પોએટ્રીનો, કે કવિતાનો જે મૂળ ભાવ હોય એ તો મનમાં જ સૌથી વધુ તીવ્ર હોય છે અને લખાયા પછી એની તીવ્રતા થોડી ઓછી થઈ જાય છે, એવું જ ને?
હા હા, એ જ સંદર્ભ છે. વૈદ્યજી બહુ ભારપૂર્વક કહે છે કે કલાકૃતિ આપણને પેલી અંદરની કલાશક્તિનો થોડોક પરિચય કરાવી શકે, એ ઉપયોગી છે, પણ એ પોતે જ કલા નથી. એમના જ શબ્દોમાં, કલાની સ્થૂલ કૃતિ અસલ કલાશક્તિનો કેટલોક પરિચય કરાવવામાં ઉપયોગી છે, પણ એ કૃતિ જાતે કલા નથી.
રસપ્રદ, બહુ જ રસપ્રદ વાત છે. પણ જો આ કલાશક્તિ આટલી બધી આંતરિક અને નિરંતર છે, તો પછી સવાલ એ થાય કે કલાકારના જીવનના જે બાહ્ય સંજોગો હોય, એની કેળવણી, એના સારા નરસા અનુભવો, આ બધાની કોઈ અસર ખરી કે નહીં?
ચોક્કસપણે ચોક્કસ અસર છે. અને અહીં વૈદ્યજી એક બહુ સુંદર રૂપક વાપરે છે, અમર સરિતાનું રૂપક.
અમર સરિતા?
હા, જેમ નદી સતત વહેતી રહે છે પણ ઋતુઓ બદલાય, એમ એનું પાણી, એનો પ્રવાહ, એનો વેગ બદલાય છે, ખરું ને? બસ એ જ રીતે કલાશક્તિ પણ નિરંતર છે, પણ એના પર કલાકારના સંસ્કારની અસર પડે છે.
સંસ્કાર એટલે અહીં શું સમજવાનું? એની કેળવણી, સમાજ, આસપાસનું વાતાવરણ?
હા, એ બધું જ. વૈદ્યજી સંસ્કાર શબ્દમાં ઘણું બધું સમાવી લે છે. કલાકારની સામાજિક દશા, એની કેળવણી, એના સાંસારિક સંબંધો, આ બધા બાહ્ય પ્રભાવોને વૈદ્યજી સંસ્કાર ગણે છે. અને આ સંસ્કારો શું કરે તો એ પેલી કલાશક્તિના જે મૂળ તત્વો છે ને એને પોષે છે, એને ઘાટ આપે છે. અને અહીં જ વૈદ્યજી નીતિનો મુદ્દો જોડે છે.
કઈ રીતે? નીતિનો મુદ્દો અહીં કઈ રીતે જોડાય?
જુઓ, તેઓ કહે છે કે કલાશક્તિના જે મૂળભૂત તત્વો છે અને એના પર જે આ સંસ્કારો પડે છે, આ બંનેમાં જેવી નીતિમત્તા કે અનીતિમત્તા હોય, મતલબ કે જેવા નૈતિક કે અનૈતિક ગુણો હોય, તેવી જ કલા નીપજે છે. જો કલાકારના મૂળ સ્વભાવમાં અથવા એને મળેલા સંસ્કારોમાં નીતિનો ભાવ વધુ મજબૂત હોય તો એની કલામાં એ દેખાશે, અને જો અનીતિનો ભાવ પ્રબળ હોય તો એની અસર પણ એની કલા પર પડ્યા વગર રહેતી નથી.
પણ નીતિ એટલે શું? એનો અર્થ શું? શું એ સમાજે બનાવેલા નિયમો છે, સારા ખરાબના, જે આપણે સામાન્ય રીતે માનીએ છીએ?
એ માત્ર સામાજિક રિવાજ નથી, ખાલી ઉપરછલ્લા નિયમો નથી, પણ એ તો માનવ હૃદયમાં અધિરાજ્ય ભોગવતો નીતિ સિદ્ધાંત છે, કંઈક ઊંડું છે. તેઓ ઇમેન્યુઅલ કાઉન્ટનો ઉલ્લેખ પણ કરે છે અને કહે છે કે સારા નરસાની આ સમજ આપણને અંદરથી જ હોય છે, અનુભવથી જ ખબર પડે. ભલે આપણે એનું પાલન કરીએ કે ન કરીએ એ વાત જુદી છે, પણ ખોટું કરનારને પણ ક્યાંક અંદરથી અંતઃકરણમાં ડંક તો લાગે જ છે. આ એક સહજ ભાવના છે.
ઓકે, એટલે એનો અર્થ એ થયો કે કલાકારનું જે પોતાનું ચારિત્ર્ય છે અને એના પર જે સામાજિક અને નૈતિક સંસ્કારો પડ્યા છે, એ બધું અનિવાર્યપણે એની પેલી આંતરિક કલાશક્તિને અને છેવટે એની કલાકૃતિને પ્રભાવિત કરે છે, એવું કહેવા માંગે છે?
હા, વૈદ્યજીનો તર્ક બરાબર એ જ દિશામાં જાય છે. કલાકારનો પોતાનો નીતિ પ્રત્યેનો પ્રેમ હોય કે અણગમો હોય, અને સમાજમાંથી એને જે નૈતિક કે અનૈતિક સંસ્કાર મળ્યા હોય, આ બધું ભેગું મળીને એની કલાશક્તિને એક ચોક્કસ રંગ આપે છે.
બરાબર, અહીં સુધી વાત સ્પષ્ટ થઈ. કલા એ મૂળભૂત રીતે આંતરિક કલાશક્તિ છે અને એના પર સંસ્કારોની અસર પડે છે, જેમાં નીતિનો પણ સમાવેશ થાય છે. પણ હવે જે મુદ્દો આવે છે એ સૌથી વધુ રસપ્રદ છે અને કદાચ થોડો વિવાદાસ્પદ પણ. એ છે, કલાકાર માટે કલાનું ધ્યેય શું અને જ્યારે એ સર્જન કરતો હોય ત્યારે ખરેખર શું બને છે?
હા, આ બહુ મહત્વનો ભાગ છે. વૈદ્યજી, જે પરંપરાગત ધ્યેયો ગણાવાય છે, જેમ કે યશ મેળવવો, પૈસા કમાવવા કે કોઈ ઉપદેશ આપવો, એ બધાને ગૌણ ગણે છે. કલાકાર માટે મુખ્ય ધ્યેય શું? તો એમના શબ્દોમાં, કલાશક્તિના પરિપૂર્ણ ઉલ્લાસથી અનુભવાતી નિર્વધિ સંતૃપ્તિ.
ઓહો, નિર્વધિ સંતૃપ્તિ એટલે શું?
એટલે કે પોતાની અંદરની જે પેલી કલાશક્તિ છે એ જ્યારે સંપૂર્ણ રીતે ખીલે, વ્યક્ત થાય, એના ઉલ્લાસમાં કલાકાર રાચે, ત્યારે જે અસીમ, ઊંડો, શબ્દોમાં ન વર્ણવી શકાય એવો સંતોષ મળે, બસ એ જ સાચું લક્ષ્ય છે. એ એક પ્રકારની એમ કહી શકાય કે રસ સમાધિ જેવી અવસ્થા છે.
અને આ સંતૃપ્તિની ક્ષણે શું થાય છે? પેલી ગૂંચ અહીં જ છે ખરું ને?
હા, અહીં જ ખરી ગૂંચ છે. વૈદ્યજી એવો દાવો કરે છે કે આ જે ચરમ સંતૃપ્તિની ક્ષણ છે, એ વખતે કલાકારનું પોતાની કલાશક્તિ સાથેનું તાદાત્મ્ય, એકાકાર થઈ જવું એટલું સંપૂર્ણ હોય છે. એના માટે એ નિરતિશય શબ્દ વાપરે છે કે તેને એ વાતનું ભાન જ નથી રહેતો કે તેનો આ અનુભવ કે તેની આ શક્તિ એ નીતિમય છે કે અનીતિમય.
એક મિનિટ, આ વાત થોડી વધારે સ્પષ્ટ કરશો. એમનો કહેવાનો મતલબ એવો છે કે ભલે કલાકારની કલાશક્તિ અનીતિના તત્વોથી રંગાયેલી હોય, પણ જ્યારે એ સર્જનની એ ટોચની ક્ષણે પહોંચે ત્યારે એને એનો ખ્યાલ જ નથી રહેતો?
બરાબર. એમનો તર્ક એવો છે કે તે ક્ષણે કલાકારનું સમગ્ર અસ્તિત્વ, એનું પૂરેપૂરું ધ્યાન માત્ર ને માત્ર એક કલાનુભવમાં, એ પરમ સંતૃપ્તિમાં ઓગળી ગયું હોય છે. એની જે નૈતિક સભાનતા છે, જે સારા ખરાબનો ભેદ પારખવાની વૃત્તિ છે, એ જાણે કામચલાઉ ધોરણે સ્થગિત થઈ જાય છે. ભલે એ અનુભવને શક્ય બનાવનાર જે પૃષ્ઠભૂમિ છે, એટલે કે પેલી કલાશક્તિ અને એના પર પડેલા સંસ્કાર, એમાં નૈતિક કે અનૈતિક તત્વો ભળેલા હોય, પણ અનુભવની એ પરમ ક્ષણે એ ભેદ ઓગળી જાય છે. કલાકાર માત્ર કલાના આનંદમાં હોય છે, બીજું કંઈ નહીં.
તો આનો સીધો અર્થ એ થયો કે કલાનું જ્યારે આપણે મૂલ્યાંકન કરીએ ત્યારે નીતિ અનીતિનો મુદ્દો ગૌણ બની જાય.
શું સારી કલા એટલે નીતિવાળી કલા અને ખરાબ કલા એટલે અનીતિવાળી કલા, એવું વૈદ્યજી નથી માનતા?
એમના તર્ક મુજબ જો આપણે કલાકારના અનુભવની એ ચરમ ક્ષણના સંદર્ભમાં વાત કરીએ તો જવાબ છે ના. તે ક્ષણે નીતિમત્તા કલાને ઉચ્ચ નથી બનાવતી અને અનીતિમત્તા તેને નીચ નથી બનાવતી. કલાનું મૂલ્ય તેના કલાપણામાં છે, એ કેટલી કલા છે એમાં છે. અને એટલે જ વૈદ્યજી પેલું બહુ જાણીતું વાક્ય કહે છે, કલાનો કટ્ટો વેરી દુનિયામાં એક હોઈ શકે, અકલાપણું.
અકલાપણું
એટલે કે કલાનો અભાવ.
હા, કલાનો અભાવ અનીતિ નહીં
પણ કલાહીનતા એ કલાનો સાચો દુશ્મન છે એવું એમનું માનવું છે.
આ સાંભળીને પેલો કલા ખાતર કલા, આર્ટ ફોર આર્ટ સેકનો સિદ્ધાંત યાદ આવે છે. શું વૈદ્યજી આનાથી પોતાનો મત અલગ પાડે છે?
હા, પાડે છે, અને બહુ સ્પષ્ટ રીતે પાડે છે. જુઓ, પહેલી વાત, કલા ખાતર કલાવાળા જે છે એ લોકો ઘણીવાર નીતિને કલાની ચર્ચામાંથી સાવ બાકાત જ કરી દે છે. જ્યારે વૈદ્યજી શું કહે છે, એ સ્પષ્ટ લખે છે, આપણે તો કલાવાનની નીતિ તેની કલા પર અસર કર્યા વિના રહેતી નથી એવું સ્પષ્ટપણે કબૂલ કર્યું છે. એટલે કે તેઓ નીતિના પ્રભાવને સ્વીકારે છે, નકારતા નથી. અને બીજું, કલા ખાતર કલાવાદ ઘણીવાર પેલી બાહ્ય કલાકૃતિ, સ્થૂળ વસ્તુ પર વધુ ધ્યાન આપે છે, જ્યારે વૈદ્યજીનો મુખ્ય ભાર ક્યાં છે? પેલી આંતરિક કલાશક્તિ અને અનુભવજન્ય સંતૃપ્તિ પર. એટલે એમનો મત વધુ ઊંડો, વધુ સૂક્ષ્મ છે. તેઓ સ્વીકારે છે કે કલા નૈતિક પણ હોઈ શકે અને અનૈતિક પણ હોઈ શકે, પણ જો કોઈ અનૈતિક કહી શકાય એવી કલામાં પણ સાચું કલાપણું હોય, એમાં કલાત્મકતા ભરપૂર હોય, તો માત્ર નૈતિકતાના આધારે તેને નકારી ન શકાય. એમના જ શબ્દોમાં, વિરોધી હોવાથી તે નીચ કલા બનતી નથી, કેમ કે એ કલામાં રહેલી અનિતિ તેના સ્વયંસ્થિત કલાપણાને હરી શકતી નથી.
સમજાયું. એટલે કલાપણું એ મુખ્ય માપદંડ છે, એ અનુભવની ક્ષણે. તો આપણે મુખ્યત્વે ચાર ખ્યાલોની વાત કરી, કલાશક્તિ જે આંતરિક શક્તિ છે, સંસ્કાર જે બાહ્ય પ્રભાવો છે, નીતિભાવના જે સહજ નૈતિક સમજ છે, અને સંતૃપ્તિ જે ચરમ કલાનુભવનો પરમ સંતોષ છે. આ જોતા વૈદ્યજીનો અભિગમ દાર્શનિક અને મનોવૈજ્ઞાનિક વધારે લાગે છે, નહીં?
બિલકુલ, એકદમ સાચું. તેઓ કલાકારના મનમાં શું ચાલી રહ્યું છે એના અનુભવનું સ્વરૂપ કેવું છે એના ઉપર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ માત્ર કલાકૃતિનું ઉપરછેલ્લું વિશ્લેષણ નથી કરતા, પણ કલાના મૂળ સ્ત્રોત સુધી, એના સ્વભાવ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે.
ગુજરાતી વિવેચનના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ પ્રકારની વિચારણાનો શું પ્રભાવ રહ્યો હશે? એમનું યોગદાન શું ગણાય?
જો વૈદ્યજીનો આ અભિગમ જે છે એ કલાને માત્ર સારા ખરાબના નૈતિક ચોકઠામાં કે પછી સુંદર કદરૂપાના બાહ્ય દેખાવના ચોકઠામાં ફિટ કરવાના જે સરળ પ્રયાસો થતા હોય એને પડકારે છે. તેઓ આગ્રહ રાખે છે કે આપણે કલાકારની અંદરની દુનિયાને સમજવી પડે, એની પેલી કલાશક્તિ, એના પર પડેલા સંસ્કારો, એની પોતાની નૈતિકતા, આ બધાનું જે જટિલ સમીકરણ છે એને સમજવું પડે. એટલે ગુજરાતી વિવેચનમાં કલાસર્જનની પ્રક્રિયાની વધુ ઊંડી મનોવૈજ્ઞાનિક અને દાર્શનિક સમજ વિકસાવવામાં એમનો ફાળો ખૂબ મહત્વનો છે.
પણ શું આ વિચારો સામે કોઈ વાંધા ન ઉઠાવી શકાય, કોઈ ટીકાઓ ન થઈ શકે? દાખલા તરીકે પેલી વાત કે સર્જન સમયે કલાકાર નીતિ અનીતિથી પર હોય છે, એ થોડી જોખમી નથી લાગતી?
ચોક્કસપણે વાંધા ઉઠાવી શકાય, અને કદાચ ઉઠ્યા પણ હશે, ચર્ચાઓ થઈ જ હશે. જેમ કે પહેલો મુદ્દો એ જ કે કલાશક્તિ કે સંતૃપ્તિ જેવી આંતરિક વ્યક્તિલક્ષી બાબતોને માપવી કેવી રીતે, એને પ્રયોગમૂલક રીતે સાબિત કરવી ખૂબ મુશ્કેલ છે. બીજું, તમે કહ્યું એમ, પેલી દલીલ કે સર્જન સમયે કલાકાર નૈતિકતાથી પર હોય છે, એનો દુરુપયોગ થઈ શકે. કોઈ વાંધાજનક કે નુકસાનકારક કલાકૃતિને યોગ્ય ઠરાવવા માટે આ દલીલ વપરાઈ શકે એવો ભય હંમેશા રહે.
બરાબર.
અને ત્રીજો મુદ્દો પણ મહત્વનો છે. જો ખરી કલા અંદરની કલાશક્તિ હોય તો પ્રેક્ષક કે વિવેચક તો બિચારા માત્ર બાહ્ય કલાકૃતિ જ જોઈ શકે છે, તો એ લોકો પેલી ખરી કલાને ક્યારેય પૂરેપૂરી પામી શકે ખરા? કેવી રીતે પામી શકે? આ પણ એક પ્રશ્ન છે.
આ બધા મુદ્દા ખરેખર વિચારવા જેવા છે. હવે આપણે એ વિચારીએ કે આ લેખ લખાયો 1935માં. આજે લગભગ 90 વર્ષ પછી પણ વૈદ્યજીના આ વિચારોનું શું મહત્વ છે? શા માટે આજે પણ એ પ્રસ્તુત છે?
કારણ કે કલાનું મૂલ્યાંકન કેવી રીતે કરવું એ પ્રશ્ન આજે પણ એટલો જીવંત અને જટિલ છે જેટલો ત્યારે હતો. કદાચ આજે વધારે જટિલ બન્યો છે. આજના સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં કોઈ પણ કલાકૃતિ પર તરત જ સેકન્ડોમાં નૈતિક ચુકાદાઓ અપાઈ જાય છે, અથવા તો એના સામાજિક રાજકીય સંદેશા પર જ બધું ધ્યાન કેન્દ્રિત થઈ જાય છે, ત્યાં વૈદ્યજી આપણને થોબીને વિચારવા પ્રેરે છે. એ યાદ અપાવે છે કે કલાકારની સર્જન પ્રક્રિયા, એનો આંતરિક અનુભવ અને ખુદ કલાકૃતિમાં રહેલું કલાપણું, આના પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
એટલે કે માત્ર શું કહેવાયું છે એના પર જ નહીં પણ કઈ રીતે કહેવાયું છે અને એની પાછળ કઈ પ્રકારની કલાશક્તિ કામ કરી રહી છે એ સમજવું પણ એટલું જ જરૂરી છે.
બરાબર, એકદમ. આજકાલ જે ચર્ચાઓ ચાલે છે વિવાદાસ્પદ કલા વિશે, અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે, કલાકારના અંગત જીવન અને તેની કલાકૃતિ વચ્ચેના સંબંધ વિશે, આ બધી જ ચર્ચાઓમાં વૈદ્યજીના વિચારો એક ઊંડો અને સૂક્ષ્મ દ્રષ્ટિકોણ પૂરો પાડે છે. તેઓ આપણને સરળ સ્વીકાર કે અસ્વીકારથી આગળ જઈને વધુ ઊંડાણથી વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે.
સરસ. ટૂંકમાં, જો વૈદ્યજીના આ વિચારોને આપણે સાહિત્યિક વિવેચનના વિશાળ પટ પર મૂકવા હોય તો ક્યાં મૂકી શકીએ?
ચોક્કસપણે, એમને ગુજરાતી વિવેચનમાં મનોવૈજ્ઞાનિક અને દાર્શનિક અભિગમના શરૂઆતના અને મહત્વના પ્રણેતાઓમાં ગણી શકાય. એમના વિચારોની જો સૂક્ષ્મ રીતે સરખામણી કરવી હોય તો પશ્ચિમના કેટલાક વિચારકો સાથે થઈ શકે, જેમ કે બેનેદેત્તો ક્રોચે, જે કલાને મૂળભૂત રીતે અંતઃસ્ફુરણા અભિવ્યક્તિ, ઇન્ટ્યુશન એક્સપ્રેશન ગણે છે, અથવા તો ઇમેન્યુઅલ કાંટ, જે સૌંદર્યાનુભવની નિર્લેપતા, ડિસઇન્ટરેસ્ટેડનેસ પર ભાર મૂકે છે. અલબત્તા, વૈદ્યજીનો પોતાનો મત આગવો છે અને ભારતીય ચિંતનના સંદર્ભમાં વિકસેલો છે, પણ આ સરખામણીઓ સમજવામાં મદદ કરી શકે.
ખૂબ સરસ. તો આ આખી ઊંડાણપૂર્વકની ચર્ચાના અંતે જો આપણે સાંભળનાર માટે ત્રણ મુખ્ય મુદ્દા તારવવા હોય જે એમને યાદ રહી જાય તો એ કયા હોઈ શકે?
હા, ચોક્કસ. ત્રણ મુખ્ય મુદ્દાઓ આપણે આ રીતે તારવી શકી લે. પહેલો મુદ્દો એકદમ સરળ સારાંશ. વૈદ્યજી મૂળભૂત રીતે એમ કહે છે કે સાચી કલા એ કોઈ બહાર દેખાતી વસ્તુ એટલે કે કલાકૃતિ નથી, પણ એ તો કલાકારની અંદર રહેલી એક જીવંત શક્તિ છે જેને તેઓ કલાશક્તિ કહે છે. આ શક્તિ કલાકારના પોતાના સ્વભાવ અને એના જીવનના અનુભવો, જેમાં નીતિમત્તાનો પણ સમાવેશ થાય છે, દ્વારા ઘડાય છે. અને કલાકૃતિ એ તો પેલી અંદરની શક્તિનો માત્ર એક અપૂર્ણ પડઘો છે.
બરાબર. બીજો મુદ્દો?
બીજો મુદ્દો વિચારવા જેવો વિરોધાભાસ. વૈદ્યજી આપણને એક બહુ જ રસપ્રદ વિરોધાભાસ તરફ દોરી જાય છે. એ કહે છે કે કલાકારનું ચરિત્ર અને એના પર પડેલા સંસ્કાર એની કલાને ચોક્કસપણે ઘડે છે, એની પર અસર કરે છે. પણ જ્યારે સર્જનની પેલી પરમ ક્ષણ આવે છે, એ ચરમ સંતૃપ્તિનો અનુભવ થાય છે, ત્યારે કલાકાર જાણે એ નૈતિક ભાનથી, સારા ખરાબના ખ્યાલથી પર થઈ જાય છે. આ કેવી રીતે બને અને એનો અર્થ શું, એ ખરેખર વિચારવા જેવું છે. અને ત્રીજો મુદ્દો આ વિચારનું કાયમી મૂલ્ય. વૈદ્યજીનો આ લેખ આપણને કલાને માત્ર સપાટી પરથી જોતા અટકાવીને એના ઊંડાણમાં ઉતરવાની દ્રષ્ટિ આપે છે. તે આપણને કલાનું મૂલ્યાંકન વધુ સૂક્ષ્મતાથી કરવા પ્રેરે છે, જેમાં આપણે સર્જકના આંતરિક જગત, તેની સર્જન પ્રક્રિયા અને છેવટે કલાકૃતિમાં રહેલા કલાપણાને નીતિમત્તાના જટિલ સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરીએ, ઉપર છેલ્લા નિર્ણયો ટાળીએ.
ખરેખર, વૈદ્યજીએ કલા, કલાકાર અને નીતિના સંબંધોની એક અત્યંત જટિલ અને બહુસ્તરીય તસવીર રજૂ કરી છે, જે આપણને કોઈ સરળ, તૈયાર જવાબો નથી આપતી, પણ વધુ ઊંડાણપૂર્વક વિચારવા ચોક્કસ મજબૂર કરે છે.
અને અંતે એક પ્રશ્ન એક વિચાર સૌ માટે મૂકી શકાય. જો કલાકૃતિ હંમેશા પેલી આંતરિક અસલ કલાશક્તિને વ્યક્ત કરવા માટે અધૂરી જ રહેવાની હોય, તો પછી આપણે, એટલે કે પ્રેક્ષકો અને વિવેચકો, એ ખરી કલાને, જેની વૈદ્યજી વાત કરે છે, તેને ક્યારે પૂરેપૂરી પામી શકીશું ખરા? શું આ જે અંતર છે એ કલા અને વિવેચનની મર્યાદા છે, કે પછી એ અર્થઘટનની અનંત શક્યતાઓનો દરવાજો ખોલે છે?
વાહ, ઘણું બધું વિચારવા જેવું છોડી ગયા છો તમે. આજની આ ખૂબ જ રસપ્રદ અને ઊંડી ચર્ચા માટે આપનો ખૂબ ખૂબ આભાર.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.